તારીખ 17/8/1992 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 808-811 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 397.
આજે તારીખ
પૂર્વમાં ઋષભદેવ ભગવાન જેવા ગંભીર સિંહની પુરુષ થઈ ગયા, ગંભીર એટલા માટે બાર બાર મહિના સુધી જેમને ઉપવાસ થયા છતાં પણ આહારની વિધિ પોતે ખુલી નથી. સાધુને કેવી રીતે આહાર અપાય, આહાર દાન કેવી રીતે થાય તે વિધિ હું ખોલી નથી. એક વર્ષના ઉપવાસ કરવા છતાં કુદરતને ખોલવું તો એ ખોલ્યું, પણ એમણે ખોલ્યો કરવું નહીં, પણ કરાવવું થાય. આમ કરવું, આમ કરવું, બીજાની પાસે એમ કરાવવું. ગ્રસ્ત અવસ્થામાં એમને ધર્મનો બોધ નથી કર્યો. તીર્થંકર સદમસ્ત હોય ત્યાં સુધી ધર્મનો બોધ નથી કરતા. કેવો જ્ઞાન થાય ત્યારે ધાર્મિક બોધનો સ્વતઃ થાય છે. જ્યાં સુધી રાજપાટ માનતા ત્યાં સુધી એમના પહેલા યુગલિયાના ક્ષેત્રો હોવાથી આપણી ખેતી, ઉદ્યોગ, વાણિજ્ય, એ લૌકિક વિદ્યાને નહોતા જાણતા. એ બધી વિદ્યાઓ એમણે બહાર મૂકી, લૌકિક વિદ્યાઓ. ધાર્મિક કોઈ કાર્ય કર્યું અને એમનાથી કોઈને સમ્યક દર્શન થયું એ પ્રકાર ત્યાં એમનાથી જ બધું શરૂ થવાનું નતું. એમના સિવાય કઈ શરૂ થવાનું નતું, પણ કૃત્રિમ રીતે કાંઈ જાણતા હતા કે જે કાંઈ શરૂ થશે એ પોતે જ આદિ ના થતા. શરૂઆત એમનાથી થવાની હતી. અંતર બાહ્ય ધર્મની નિશ્ચય વ્યવહારની પરિસ્થિતિ જે છે બીજાને માટે એમણે ઉપદેશ કર્યો કે પોતાને માટે ઉપદેશ કર્યો કેમ નથી થઈ શકતો. એ આહાર દાનની વિધિમાં પોતે નહીં આવે, પોતાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થવાનો. શુદ્ધ અંતકરણથી જન્મમાં આવવાનું છે. શુદ્ધ અંતકરણથી જન્મમાં પ્રવેશ થાય છે. અંતકરણમાં મલિનતા રહે તો આ જિનેન્દ્ર પરમાત્માનો એ માર્ગ નથી. જિનેન્દ્ર દેવનો એ માર્ગ છે. આ તો લોકોત્તર શુદ્ધતાનો વિષય છે, વાત નથી. બે પડખા હતા, બીજું પડખું જે કહ્યું નો ઉપકાર થયો છે એ ઉપકાર વિદિત કરવો, એ પણ એક ઉપકાર ગાવો, ઉપકાર વિદિત કરવો. ઉપકાર તો એ પત્રમાં ગાતા હતા. ગુરુદેવ પાસે વિદિત કરવામાં કૃત્રિમતા થવાનો સંભવ છે એ વાત નક્કી કરીને કહેવી પડે. આમ બોલવાનું છે અને પોતાના માટે બોલવાનું એ વાત અમે પસંદ કરી નથી. ભક્તિના પરિણામ તો સહેજ આવતા હતા નથી, આવતા હતા તે આવતા હતા, એ કંઈ કૃત્રિમતાથી લાવીને આવતા હતા એમ કાંઈ હતું નથી. એક વાર દેહ છૂટી જાય તો પણ પ્રાણ જાય પણ માયા થાય ના, એના ઉપર ચિત્ત છે. પ્રાણ જાય પણ માયા થાય રોગમાં, એ ગુરુમાળે માયાનો અંશ ના હોય. સત્પુરુષોના અગાધ ગંભીર સંયમ ને નમસ્કાર. ઓ વિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું, એવા શ્રી ઋષભાદી પરમ પુરુષોને નમસ્કાર. બીજી વખત નમસ્કાર કર્યો. અવિષમ પરિણામ છે એટલે ક્ષમતાભાવથી, ક્ષમતાભાવથી એટલે વિતરાગ ભાવથી, રાગનો પણ અંશ નહીં, દ્વેષનો પણ
અંશ નહીં,
કોઈ અંશ નહીં. એવા પરિણામથી જેમણે કઠોરમાં કઠોર સંયમને આરાધ્યો, બાર બાર વિનાના ઉપવાસનો તપ, એવા શ્રી વિષ્ણુઆદિ પરમ પુરુષોને એ ભક્તિ કરે છે. પોતે પણ એવા પોતાના વિતરાગ ભાવની ભાવનામાં આવીને નમસ્કાર કરે છે. બાહ્યાચરણ હોય તો પણ એમને અવિષમ પરિણામથી એ બરાબર નિભાવ્યું, આચરણ ને બરાબર નિભાવ્યું. કેમ કે પોતે આદિનાથ હતા અને જન્માર્ગ કેવો હોય, ચરણ સીમા એ બાહ્યાચરણ ની અંદર જન્માર્ગ કેવો હોય, કેમ કે અંતરંગ તો કોઈ સમજી રહ્યું નથી. વિતરાગતા તો ભાવનું ભાષણ થાય ત્યારે જ ખબર પડે એવી છે. બાહ્યાચરણ ની અંદર પણ પ્રાણ જાય તો પણ માયા થાય અને રોગમાં, એવું કઠિનમાં કઠિન વ્રત, કઠિનમાં કઠિન તપ એમને અવિષમ પરિણામે સહન કર્યું છે એમ કે છે. અવિષમ પરિણામથી સહન કર્યું છે, દુઃખિત થઈને કોઈ પરિણામથી સહન કર્યું નથી એમ કે દુઃખી નથી થાય. ગમે એવી બાહ્ય પરિસ્થિતિમાં એ અડોલ રહ્યા છે એમ કે વિતરાગ ભાવથી એ અડોલ રહ્યા છે, અચલિત રહ્યા છે, કોઈ પરિસ્થિતિમાં વિચલિત થયા નથી. છ મહિને આહારનો વિકલ્પ આવ્યો છે, જોયું કે કોઈને ખબર નથી, હજી કોઈને ખબર, આત્મામાં લીન થઈ જાઓ, આત્મામાં લીન થઈ જાઓ. આપણે એક અંશ પણ દ્વેષનો ઉત્પન્ન ન થાય. માણસ અરે કુદરત ને આવું મંજૂર છે, કુદરત ને આવું મંજૂર છે એમ થાય. કલ્પવૃક્ષ ને પાણી પાવાની જરૂર નહી, ખાતર ની જરૂર નહીં, એ સુકાય નહીં. આ તે શું કહેવાય કે કલ્પવૃક્ષ સુકાય છે, તીર્થંકર વિવાદ, તીર્થંકર પુરુષ છે, આહાર નો વિકલ્પ આવે છે, આહાર નો યોગ વાંચતો નથી, ધર્મ ધુરંધર છે પોતે. આહાર તો થોડો આહાર લેવાનો છે, એટલો યોગ વાંચતો નથી. આ તો શું કહેવાય, આ પંચમ કાળમાં આવા બધા પ્રકાર બને છે, એ કે કુદરત બંધાયેલી છે. આવી પરિસ્થિતિમાં
કુદરત બંધાયેલી છે,
કુદરત બંધાયેલી છે, એટલે એમને સ્વપ્નમાં પૂર્વ ભાવ છે, એ વગેરે જાતિ સ્મરણ અભિજ્ઞાન થાય છે, અને આહારની યથાર્થ વિધિ એટલે જાણે છે. અને પછી ભગવાન પધારે છે ત્યારે આહાર પ્રસંગ બને છે. અને અવિષમ પરિણામથી એવા કઠિનમાં કઠિન પ્રસંગોમાં જેઓ વિચલિત થયા છે એવા શ્રી વૃષભાદી પરમ પુરુષોને નમસ્કાર. પરિણામમાં જે અમૃત છે, શું એ કાળકૂટ વિષ કેવું છે? પરિણામે તો અમૃત છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મૂંઝવે એવું છે. સામે આવે ત્યારે એમ કહે, ઓહો, 12 મહિનાના ઉપવાસ એટલે કહેવાય શું? એવા શ્રી સંયમને
નમસ્કાર.
અત્યારે તો એ ઉપવાસ થઈ શકે નહીં, અત્યારે એ સંઘાયું નથી, શરીરની એ સ્થિતિ નથી કે 12 મહિનાના ઉપવાસ કોઈ કરી શકે નહીં, જીવી શકે, એ બની શકવા યોગ્ય નથી. એ તો વજ્રના નારા સ્થાન લઈને આવેલા, એટલે એમના શરીરને બીજું કાંઈ થાય નહીં. અવિષમ પરિણામ રહેવા જોઈએ ને, ત્યારે એને સંયમ કહે છે. તો આ તો નથી ખાધું, નથી ખાધું, નથી ખાધું ની પરિણતિ શરૂ થઈ જાય. વિકલ્પ ન ઉઠે આહાર નો,
વિકલ્પ ન ઉઠે
અનાહારી આત્માના અવલંબને આહારનો વિકલ્પ ઉઠે નહીં. હું આહાર લેવા વાળો છું એ વાત ભૂલાઈ જાય છે, વિસ્મૃત થઈ જાય છે, ત્યારે એને ઉપવાસ આત્માની સમીપમાં વાસ કર્યો, અનાહારી આત્માની સ્વરૂપ સમીપમાં વાસ કર્યો, કે આહાર ભૂલી ગયા, આહાર લેવાનું વિસ્મૃત થઈ ગયો, એ ઉપવાસ. એ પરિણામે તો અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષ્ણુની પેઠે મૂંઝવે છે, એટલે કઠણ લાગે છે, એવા શ્રી સંયમને સામના ભાવે છે. સંયમ સાગરમાં પોતે ડૂબેલો રહે એવી સાધક જીવની ભાવના હોય છે, આરાધક જીવની એ ભાવના હોય છે. એવા સંયમને પોતે સંયમને નમસ્કાર કરે છે. અને એવા જે સંયમધારી જે જે મહાત્માઓ છે તેને પણ નમસ્કાર કરે છે. એ જ્ઞાનને, એ દર્શનને અને તે ચારિત્રને વારંવાર
નમસ્કાર.
પુષ્કળ ભક્તિનું લેખન છે, લલ્લુજીને આખું પુષ્કળ ભક્તિનું લેખન. એકાંબરાગમમાં સંદેહના અમુક સ્થાન છે એમ લખ્યું છે, પણ દિગંબરના કોઈ આગમમાં સંદેહના સ્થાન છે એવું લખ્યું નથી. જોયું કરે છે કે નથી કરતું? સત્પુરુષની દ્રષ્ટિ એનું નિરાકરણ થાય છે, તો સાંખ્ય મતનું સત્પુરુષની દ્રષ્ટિએ નિરાકરણ થઈ શકે છે. કોઈ પણ બૌદ્ધ મત નું પણ સત્પુરુષ ની દ્રષ્ટિએ નિરાકરણ
થઈ શકે.
કેમ કે આભાસ દૂર કરો. એટલે મૂળ વાતો કે શંકર દેવના દિવ્ય ધ્વનિમાં આવેલી છે. ભક્તિનો પત્ર છે, આઠ અને આઠ છે એ ભક્તિનો પત્ર છે. આઠ અને નવ
નમસ્કાર કર્યા એટલે પોતાને ભાવના થઈ કે આવો મને સંયમ,
હું નમો છું. એવા પરિણામ આરાધક પરિણામોને હું નમો છું. શાના અર્થે નમો છું? કે તેવા પરિણામની પ્રાપ્તિ અર્થે
નમો છું. વાહ રે વાહ.
માણસનું વજન ક્યાં જાય છે? જેવા ભાવ એને પ્રાપ્ત કરવા છે ત્યાં એનું વજન જાય છે. વજન જાય છે એમ કહો કે નમે છે એમ કહો, પરિણામ તો રાજવાનું પલ્લું છે. જ્યાં વજન જશે ત્યાં નમી પડશે. સરસ ભાવના એમાં ભાવવાનું પણ કેટલું છે, ભાવનાનો રસ કેટલો છે. રસ છે પોતાનો, અધ્યાત્મ રસ છે, આત્મરસ છે. નિયમ તો અહીંયા નિશ્ચિત નિયમ ની વાત છે, વ્યવહાર સંયમ પૂર્વક અહીંયા
નિશ્ચિત
નિશ્ચિત નિયમ. નિશ્ચય સંયમની ભાવનામાં પોતે વર્તે છે અને એવી ભાવના ભાવે છે કે મને પણ એવી દશાની શીઘ્રમાં શીઘ્ર પ્રાપ્તિ. ઘણી વાર સ્તંભ વગેરે થી લિખિત પત્રો અમને મળ્યા હોય છે અને તેની પહોંચ પણ લખવાનું અશક્ય થઈ આવે, અથવા તો તેમ કરવું યોગ્ય ભાષે છે. એકમ વગેરેથી એકથી વધારે વ્યક્તિઓ ગામમાં છે, કદાચ સંવાદ છે. ના કોઈ મનુષ્ય અને પત્ર લખ્યો છે કે જ્યારે સંવાદ પધારતા હતા ત્યારે ઘણા માણસો એમને સાંભળવા માટે ઉત્સાહ થતા હતા. ક્યારેક ક્યારેક કોઈના પત્રો આવતા હોય તો પત્ર વ્યવહાર તો ઘણો વધી ગયો હતો, આટલા તો સંકલિત થયા છે. ન જળવાયા ને ન રહેણે તો જુદી વાત. તમારા પત્રો મળ્યા હોય છે, પત્રો તો મળ્યા હોય છે પણ પહોંચ પણ લખવાનું અશક્ય થઈ આવે છે, એવી કોઈ આત્મદશા વર્તે છે. એ આત્મદશાને વર્ષ બાહ્ય પ્રવૃત્તિમાં ઉદાસીનતા આવી જાય છે, જેને લઈને પત્ર લખવાનું શક્ય બનતું નથી, અથવા તો એવી દશામાં ઉદેરણા કરીને પત્ર લખવો ન લખવો એવું યોગ્ય ભાષે છે. પત્ર લખવો એવું યોગ્ય ભાષતું નથી પણ ન લખવો એવું યોગ્ય ભાષે છે, માટે પણ પત્ર લખાણો નથી. એમ કેમ એક તો એટલો વિકલ્પ લંબાવવો અશક્ય લાગે છે, આજે એમને અધ્યાત્મ દશા, અને બીજી બાજુથી એમ લાગે છે આવી દશા વર્તતી હોય ત્યારે આ પ્રવૃત્તિ ન કરવી તે યોગ્ય નથી. આટલી વાત સ્મરણમાં રહેવા લખી છે. અમારી દશાને વસ્તુ થાય છે માટે એ વાત તમે સ્મરણમાં એટલે લખવા રાખજો અને બીજા કોઈ તર્ક વિતર્ક કરતા નહીં. કેમ અમને પત્રો ઉત્તર નથી મળતો એવો કોઈ તર્ક વિતર્ક કરતા નહીં. કેવો પ્રસંગ બને જીવને વિશે કંઈ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ, એ આદિ વિકલ્પ નવા ન થવા અર્થે આ સ્મરણ રાખવાને લેખન થાય. આવો વિકલ્પ ન થાય, તર્ક ન થાય. હું કેવો પ્રસંગ બને એટલે પત્રનો ઉત્તર ન મળે ત્યારે જીવને વિશે કંઈ તમારા પત્રાદિના લેખનના લેખન દોષ કેમ બન્યું છે? આપણો કાંઈ ભૂલ થઈ ગયો હશે એટલે જવાબ નહીં ગયો હોય, આપણો કાંઈ અવિનય થઈ ગયો હશે આપણે કાંઈ અનુચિત પૂછી લીધું હશે, એવો વિકલ્પ ન થાય એટલા માટે ઉપરનો ખુલાસો કર્યો છે. જેની ભક્તિ નિષ્કામ છે, એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહદ પુણ્યરૂપ જાણવા યોગ્ય છે. જેની ભક્તિ નિષ્કામ છે એટલે શું કે ભક્તિ કર્યા પછી કોઈ જેને અપેક્ષા નથી, મિત્ર એવી અપેક્ષા રાખે અમે આટલી ભક્તિ કરીએ છીએ અને અમને કાંઈ રિસ્પોન્સ મળતો નથી, ઉદાસીનતાનો અર્થ મગન ફેરવી લે છે એમ ગણે, એટલે આધ્યાત્મિક ભાવને કારણે ઉદાસીનતા છે સમ્યક પ્રકારની. પેલાને તો એ ભાવ દેખાતો નથી, તો એમ થાય કે આટલી આટલી ભક્તિ કરવા છતાં અમારા સામેથી મોઢું ફેરવી લે છે, તો એ ભક્તિ નિષ્કામ રહેતી નથી. હું સત્પુરુષની ભક્તિ કરું તો સત્પુરુષ મારા ઉપર પ્રસન્ન રહે, બીજી કાંઈ નહીં, લૌકિક અપેક્ષા જ બાજુ રાખો. માન સન્માન અને કાંઈ લોભની એક વાત બીજી બાજુ રાખો, પણ મારા પ્રત્યે કાંઈક પ્રસન્ન ચિત્ત રાખે. ગુરુદેવની સમીપ વધારે રહીએ તો ક્યારેક ગુરુદેવ બધાની વચ્ચે આપણનું આપણું નામ લઈને સંબોધન કરે, આપણને બોલાવે, સકામ ભક્તિ છે. કેવી ભક્તિ છે એ?
સકામ.
સકામ ભક્તિ છે કે પોતે ભક્તિ ના બદલામાં કાંઈક ને કાંઈક ચાહે છે સત્પુરુષ પાસે. અમારે ચર્ચા થઈ ગઈ, ઘણા ઘણા પ્રસંગ ચર્ચાઓ બહુ ચાલી ગઈ. આપણને એવો ભાવ થઈ જાય કે આપણે પણ ગુરુદેવ બધાની રીતે આપણે પણ એવી પ્રશંસા કરતા હોય તો સારું. ગુરુદેવ કઈ પ્રશંસા નો વેપાર લઈને બેઠા છે, વ્યવસાય લઈને બેઠા છે, ધંધો કઈ માંડ્યો છે, પહેલે વિકલ્પ આવે તે આવે. આપણે આની પ્રશંસા કરવી, પછી આની પ્રશંસા કરવી, પછી આની પ્રશંસા કરવી, એ તો વાતચારણનું કામ છે, એ મહાપુરુષોનું કામ નથી. પહેલો વિકલ્પ આવી ગયો, કોઈની પાત્રતા જોઈ નહીં, કોઈના કોઈ કારણે કોઈ કારણે વિકલ્પ પહેલો એ વખતે આવી ગયો તે આવી ગયો, એના એ કરતા હતા નથી થતા. જેની ભક્તિ નિષ્કામ છે કાંઈ અપેક્ષા રાખતા એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત્વનું રૂપ જાણવા યોગ્ય છે. એવા નિષ્કામ ભક્તિવાળા પુરુષોનો અને જેની ભક્તિ કરે છે એવા પુરુષોનો સત્સંગ અને દર્શન એ મહત્વનું રૂપ જાણવા યોગ્ય છે. તમારા એટલે એમ લખનારને એમ કહ્યું છે કે તમે નિષ્કામ પણ ભક્તિ કરવી હોય તો પણ નિષ્કામતા રાખજો, સકામતા રાખશો
નહીં
એમ કહ્યું છે. ભક્તિ ઈચ્છવી પણ ભક્તિના બદલામાં કાંઈ ઈચ્છવું
નહીં,
નિષ્કામ ભક્તિ એમને ભક્તિને ઘણા વિશેષણો આવડે. માર્ગ ભક્તિ, માર્ગ માર્ગના પ્રત્યે માર્ગને જાળવવા, માર્ગનું રક્ષણ કરવા, માર્ગને ઈચ્છાવાન અથવા માર્ગ પ્રાપ્ત એવા પુરુષોની ભક્તિ કરવી એ માર્ગ ભક્તિ કરી. અને જે ભક્તિ વખતે લક્ષ આત્માનું હોય અને દર્શન મોહનો ઘાત કરવામાં આવે ત્યારે એને રહસ્ય ભક્તિ કહી શકાય. માર્ગ ભક્તિ, રહસ્ય ભક્તિ, પરાભક્તિ, નિષ્કામ ભક્તિ, કેટલા એમણે ઘણા સંયોજનો બહુ કર્યા છે. એમની એક સ્વતંત્ર શૈલી છે. આ વિશિષ્ટ તમારા સમીપ સત્સંગીઓને સમસ્થિતિ એ યથા યોગ્ય, તમારા સમીપના જે સત્સંગીઓ છે એ બધાને સમસ્થિતિ એટલે કોઈને ઓછા વધારે ગણીને નહીં એમ કે છે યથા યોગ્ય. એ રીતે યાદી આપી છે. અનંતા જીવો પ્રત્યે કરુણા છે એટલે એમની કરુણા ને અનંત કરુણા કહેવામાં આવે છે. માર્ગ ને માર્ગ ના કારણ ને કારણ ના કારણ ને પ્રાપ્ત થાય. ક્યારે પ્રાપ્ત થાય? એક સમયના અનવકાશપણે પ્રાપ્ત થાય એટલે અત્યારે પ્રાપ્ત થાય. એ અનંત કરુણા વૃષ્ટિ એટલો રાગાંશની અંદર પ્રકાર સત્પુરુષોને મોક્ષ માર્ગમાં વિદ્યમાન હોય છે. પારમાર્થિક હેતુ વિશેષ છે, તત્રાદિ લખવાનું બની શકતું નથી. તત્ર નહીં લખવાની પ્રવૃત્તિમાં પારમાર્થિક હેતુ છે, વ્યવહારિક હેતુ નથી. વેપાર ધંધાની પ્રવૃત્તિ બહુ વધી ગઈ છે મુંબઈમાં. મુંબઈથી પત્ર લખે એટલે કાગળ લખવાની સુખદ નથી, એ કારણ નથી. તેમ બીજું કોઈ પણ વ્યવહારિક કારણ નથી. વ્યવહારિક કારણ તો પત્ર લખવું એ હોવો જોઈએ, એ કારણ તો લાગુ પડતો નથી. કેમ કે એમના પત્રોથી બીજાને બોધ મળતો હતો, બોધમાં નિમિત્ત થતા હતા. એટલે વ્યવહાર તો પત્ર લખવાનો છે, છતાં પણ પોતાની અધ્યાત્મ દશાનું કારણ એવું રહે છે કે જેમાં પત્ર લખવાનું પણ બની શકતું નથી. વૃત્તિ એટલું કામ કરતી નથી. આત્મા મય પરિણતિ વર્તતી હોવાને લીધે ભોગયોગ તો ક્યારે ક્યારે કેટલા અંતરાળે આવતો હશે તે કોઈ કહી શકે એવો નથી. પણ એટલું ચોક્કસ કહી શકાય એવું છે કે પરિણતિમાં એટલી બધી ઉગ્રતા વર્તતી હતી કે જેને લઈને પત્ર લખવાના નિમિત્તો અને પત્ર લખવાના પ્રવૃત્તિના વિકલ્પો શક્ય નહોતા, અશક્ય પરિસ્થિતિ હતી. હું બની શકતો નથી. પછી એ કહેવાની જરૂર નથી કે જેને પરિણતિ ઉગ્ર હોય તેને સુધોક યોગ વારંવાર આવે એ કહેવાની
જરૂર નથી.
જરૂર નથી. પરિણતિની વાત ચોખ્ખી છે. એવા પારમાર્થિક હેતુ વિશે પત્રાદિ લખવાનું બની શકતું નથી. જે અનિત છે, જે અસાર છે અને જે અસરણ રૂપ છે. જે અનિત છે, આખો તમામ પ્રકારના ઉદય, આખો સંસાર, બધા જ સંયોગો, તમામ સંયોગો શરીરાદિથી માંડીને
તમામ
બધું લઈ લેવું. જે અનિત્ય છે અને જે અસાર છે જેમાં કાંઈ માલ નથી, અને જે અસરણ રૂપ છે, ગમે તેવા સારામાં સારા અનુકૂળ સંયોગો હોય તો પણ શરણ થવાના નથી. નથી ને શરમ નહીં થાય કોઈને. એમને માણસો ફાટી રહેશે, સંયોગ સંયોગમાં રહેશે અને એ ગમે તેટલું ઈચ્છતો હશે તો પણ કાંઈ થશે. એક તણખાને હલાવી નહીં હશે. અરે પહેલવાન હશે તો પણ આંખ ઉપરથી માથીને ઉડાડી હશે. આ હાલત થાય છે. જે અનિત્ય છે, જે અસાર છે અને જે અસરણરૂપ છે એવો આ સંસાર, આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રે દિવસ વિચારવા યોગ્ય
છે.
તમે વિચાર કરજો તમારા પરિણામ નો, કે તમને સંસારની સંયોગની પ્રીતિ વર્તે છે તો અનિત્ય છે, અસાર છે અને અસરમુખ છે, છતાં કેમ એ પ્રીતિ વર્તે છે એનો રાત્રિ દિવસ એટલે નિરંતર વિચાર ભૂલશો નહીં. એ વાતને, એ વાતને વિસ્મરણ કરવા જેવી નથી. જે મનુષ્ય આવ્યું સિદ્ધપદ ઘડવા માટે કામમાં લેવું જોઈએ, તે સમય સંસારને રક્ષણ, સંસારના સંયોગો રક્ષણ કરવા માટે કે વૃદ્ધિગત કરવા માટે કે પ્રાપ્તિ કરવા માટે આટલી બધી પ્રીતિ થાય છે એમ કેમ થાય છે? આમાં મારો વિચાર શક્તિ કઈ રીતે કામ કરે છે? શું એ મને નીચે રહેવાના છે, એ મને શરણ થવાના છે, એમાં કાંઈ સાર છે કે સુખ આવે છે? સારરૂપ સુખ અને અસારરૂપ દુઃખ, તો કે ક્યાંયથી સુખ આવે છે તપાસી લે. ન તો ક્યાંયથી સુખ આવે છે, ન તો કોઈ શરણનું કારણ છે, ન તો એ કોઈ કાયમી રહેવા વાળી ચીજ છે. સંયોગમાં કે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય, નિરંતર એનો વિચાર. પોતાની રુચિ અને પ્રીતિથી જે જોડાય છે એને એ વાત વિચારવા યોગ્ય છે કે આ નિત્ય છે, આ શરણ થવાના છે, એમાંથી સુખાવાનું છે. શું થશે કે જેટલો જીવનો રસ વૃદ્ધિગત થશે, પ્રીતિ વધશે, એટલી બેચેની અને દુઃખ વધવાનું. પેલા બેચેની શરૂ થશે, પછી આકૃતા એટલી વધશે કે પરિણામ કંટ્રોલમાં રહેવાના, કંટ્રોલ બહાર કરવાના.
ગુરુદેવ શ્રી કે જ વાત આવી,
અનંત જ્ઞાનીઓ એ એક જ વાત કરી છે. જ્ઞાની છે એટલી વાત સંમત થાય, પછી એમના કોઈ વચનમાં શંકા કે અવિશ્વાસ થાય તો એને જ્ઞાની તરીકે એમને સ્વીકાર્યા
નથી.
વાત પૂરી થઈ જાય,
થઈ ગઈ.
એ પોતે હું સમજું છું એમાં ઊભો છે, પોતાનો સ્વચ્છંદ લીધો છે અને જ્ઞાનીનું જજમેન્ટ લખવા બેઠો છે. ગાંડો ડાયાને શિખામણ
આપે એના જેવી વાત. આમાં અનિત્ય અસાર ને અસરણ કીધું, તો નિત્ય સાર ને શરણભૂત ને પ્રીતિ ક્યાં કરવી?
પોતાનું સ્વરૂપ છે.
હા જી,
પોતાનું ભગવાન આત્મા નિત્ય છે, તે સાર એટલે સુખનો ભંડાર છે, અનંત સુખનો
ભંડાર
ધામ છે, અને એ જ આશ્રય કરવા યોગ્ય ને શરણરૂપ છે. બાકી બધું
અસરણ
પોતે એમ કે છે કે અમે તારું શરણ ખાશું નહી, અમે કોઈ નું શરણ ખાતા નથી, એવો અમારામાં ગુણધર્મ
નથી. રાત્રિ દિવસ વિચાર કરવો
ને પોતાના પરિણામ
જોતો કરી દીધી,
અવલોક તો કરી,
પ્રયોગમાં લઈ લીધા.
અવલોકન માં લાવી દે એવું થઈ લોક દ્રષ્ટિ અને જ્ઞાની ની દ્રષ્ટિ ને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. લોકો આમ માને છે ને લોકો આમ માને છે. એ અજ્ઞાની ના ટોળા હોય જ્ઞાની ના ટોળા લોક દ્રષ્ટિએ ચાલે લોક મતે ચાલે તો અધોગતિ માં
જાય.
જ્ઞાની ની દ્રષ્ટિ મોક્ષ માં જવાની છે અને લોકો ની દ્રષ્ટિ લોક દ્રષ્ટિ અને જ્ઞાની ની દ્રષ્ટિ ને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાની ની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે. નિરાલંબન છે એટલે આમ લૂલી લાગે આને કઈ આધાર નથી. જ્ઞાની ની દ્રષ્ટિ ને કોઈ ટેકો ન દે અજ્ઞાની ની દ્રષ્ટિ ના ટોળામાં ટોળા નીકળે. જ્ઞાની ની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે એમ લાગે આ આધાર વગર ની અધર ચીજ આ કેવી રીતે હાલે આ કેવી રીતે હાલે આ બધું રુચિ ઉત્પન્ન કરતી નથી જીવને ગમતું નથી. એ બધું અમાન્ય રીતે જીવને જ્ઞાની ની વાત રુચતી નથી. એને બધી પોતાની પદ્ધતિ જ ઉલટી છે. પૂર્વ પશ્ચિમ કીધું ને ઉલટી પદ્ધતિ છે એટલે ઉલટી ઉલટી વાતો એને જલ્દી રૂચી જાય છે. જ્ઞાની ની વાત એને રુચિ ઉત્પન્ન કરતી નથી અને જીવની પ્રકૃતિને મળતી આવતી નથી. આ સ્વભાવ છે. જ્ઞાની ની દ્રષ્ટિ સ્વભાવ દ્રષ્ટિ હોવાથી પ્રકૃતિ અને સ્વભાવ બે વિરુદ્ધ જાતમાં ઉભા છે. રાગ અને વિતરાગતા વિરુદ્ધ જાતમાં ઉભા છે. એટલે જીવની પ્રકૃતિ સાથે સ્વભાવ દ્રષ્ટિનો મેળ ખાતો નથી, મળતી આવતી નથી. એવું તો અનેક માણસો માટે ઇતિહાસમાં બન્યું છે કે અત્યારે છે ત્યારે આખો સમાજ વિરોધ કરે ને 10-20-25-50 વર્ષ પછી એને પૂજવા બે ન હોય. ત્યારે મેં એને 50 વર્ષ પહેલાં કીધું હતું એટલે એની દ્રષ્ટિ અગમ દ્રષ્ટિ આગળ દ્રષ્ટિ હતી. આગળથી એને એ વાતની ખબર પડતી સમાજને 50 વર્ષ પછી એ વાતની સમજણ આવી કે આ બરાબર વાત છે. એ વાત એવા માણસો ઘણા છે. ધર્મ સુધારકો એવા માણસો ઘણા થઈ ગયા એના વખત મેં એને ન માન્યું. પાછળથી પૂજવા માંડે 50 વર્ષ પહેલા આ વાત કરી હતી કોઈને ખબર નહોતી પડતી ત્યારે એને ખબર પડે એમ. વિચાર શક્તિ હોય છે અને એક સામાન્ય વિચાર શક્તિ હોય છે એમાં અંતર તો હોય છે.
એનું રિઝલ્ટ જોઈને અત્યારે પૂજે
હા રિઝલ્ટ જોઈને પૂજે કોઈ પણ કારણે પૂજે એ તો પૂર્ણ પાપનો યોગ હોય છે. બીજો એ તો ગાંડા પૂજાઈ જાય છે અને આગાખાને પૂજાઈ જાય છે અને રજનીશે પૂજાઈ જાય છે અને જ્ઞાનીઓ પૂજાય છે અને જ્ઞાનીઓ નથી પૂજાતા. એ તો એ વખતના પુણ્ય પાપનો યોગ અનુસાર હોય છે. પણ જે યથાર્થ છે તે ત્રણેય કાળે યથાર્થ છે, અયથાર્થ છે તે ત્રણેય કાળે અયથાર્થ. પોતાના હિત ખાતર યથાર્થ અને અયથાર્થ સમજવાનો પોતે પ્રયત્ન કરવો જોઈએ. તેના માટે નહીં પોતાના હિત ખાતર. જ્ઞાની ની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન દ્રષ્ટિ એટલે દ્રષ્ટિકોણ લેવો. લોકોનો દ્રષ્ટિકોણ અને જ્ઞાનીનો દ્રષ્ટિકોણ એ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ છે. જ્ઞાનીના દ્રષ્ટિકોણ પ્રથમ નિરાલંબન છે. જ્યારે આને કોઈ કઈ ટૂંકો નથી નિરાલંબન લાગે કઈ આધાર વગરનું લાગે આવું લીલું લીલું લાગે પણ એ પરમ સત્ય હોય છે. રુચિ ઉત્પન્ન કરતી નથી એ વાત એમની રુચિ માં જલ્દી જીવને આવતી નથી. કેમ કે પોતાની પ્રકૃતિ અને એમના દ્રષ્ટિકોણને મેળ ખાતો નથી. જીવની પ્રકૃતિને અને સ્વભાવને મેળ ખાતો નથી. જ્ઞાની સ્વભાવને અનુસરે છે અને સ્વભાવના દ્રષ્ટિકોણ પૂર્વક એમના અંતરબાહ્ય બધા કાર્યો સુવ્યવસ્થિત અને યથાર્થ હોય છે. તેથી જીવ તે દ્રષ્ટિમાં રુચિવાન થતો નથી. તેથી જ્ઞાનીને અનુસરી શકતો નથી. તેથી જીવ તે દ્રષ્ટિમાં રૂચિવાન થતો નથી. પણ જે જીવો એ પરિસર વેઠીને પ્રતિકૂળતાઓ વેઠીને ભલે ગમે તે પરિસ્થિતિ હોય વેઠીને થોડા કાળ સુધી તે દ્રષ્ટિનું આરાધન કર્યું છે એટલે તે સત્યને વળગી રહ્યા છે. તો પરિસર વેઠીને પણ જે સત્યને વળગી રહ્યા છે તે સર્વ દુઃખના કયરૂપ નિર્વાણને પામ્યા છે અથવા તે નિર્વાણના ઉપાયને પામ્યા માર્ગને પામ્યા છે. જેમણે તે સર્વ દુઃખ એ પરિસર વેઠીને પણ જ્ઞાનીનું અનુસરણ કર્યું છે તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને એટલે એનું ફળ છે નિર્વાણ પદ છે એને પામ્યા છે. અને તે કાળે તો એ માર્ગને પામ્યા છે, કાં તો નિર્વાણને પામે છે કાં તો તેના એટલે નિર્વાણના માર્ગને પામે છે, મોક્ષને પામે છે અથવા મોક્ષના માર્ગને પામે છે, વિમોક્ષના માર્ગને પામે છે, મોક્ષને પામે પામે ને
પામે પામે. પરિશન તો આવવાના છે.
સુખદેવ જેવા ભગવાન મહાપુરુષને બાર બાર મહિના સુધી આહાર ન મળ્યો તો એ કઈ પ્રતિકૂળતા છોડી કહેવાય? કેમ કે એમનો વિષય નથી. પણ ઇન્દ્ર તો દીક્ષા કલ્યાણક માં આવ્યા હતા કે નહોતા?
જન્મ કલ્યાણક માં,
ગર્ભ કલ્યાણક માં આવ્યા. ગર્ભ કલ્યાણક પહેલા છ મહિને એમના નગર ને સાફ સુથરી રત્ન વર્ષ ની વૃષ્ટિ કરી કોઈ ગરીબ નર જે એટલા માટે. પછી ગર્ભ કલ્યાણક માં આવ્યા, જન્મ કલ્યાણક માં આવ્યા, દીક્ષા કલ્યાણક માં આવ્યા. પછી ખબર જ ન લીધી ભગવાન ને કે અમને આહાર મળે છે કે નથી મળતો, શું પરિસ્થિતિ છે, હે જ્ઞાન નો ઉપયોગ ન મળે ક્યાં ઉડી ગયા છે કે એક વર સુધી ભગવાન ભીખા કરશા પાણી ના લે, હાર ના લે એટલે
પાણી ના લે,
પાણી લેવાનો પ્રસંગ છે. આ તો કેવી વિચિત્રતા છે જગત ની, જે કાળે જે ક્ષેત્રે જે પ્રમાણે જે બનવાનું તે ભગવાન માર્ગ થી વિચલિત થતા નથી. ભગવાન ના ભક્તો પણ માર્ગ થી વિચલિત થતા
નથી.
ક્ષેત્રપાલ પદ્મ તો હોય ગયા વખતે કઈ ગયા ભગવાન નું દર્શન કરવા વાળા હે અંબગે અંબક બધા. ભલે પરિસર વેઠીને થોડા કાળ સુધી જે દ્રષ્ટિનું જેમણે આરાધન કર્યું છે તે સરવાળે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે અને તેના ઉપાયને પણ પામ્યા છે. ઉપાય પહેલા મળે છે પછી સર્વ દુઃખ નિર્વાણની પ્રાપ્તિ થાય. જીવને પ્રમાદમાં અનાદિથી હતી છે. પ્રમાદ કેમ કે છે કે જાણે છે પણ આદરતો નથી એટલે એને પ્રમાદ થયો. ઉત્સાહવત્તા પ્રમાણમાં ભાવના છે, વાત કાને પડીને સમજણમાં આવી છે પણ એને આદરતો નથી માટે પ્રમાદમાં પડેલો. સંપ્રદાયના સાધુ અને સંપ્રદાયમાં રહેલા બહુ જનસંખ્યા એ સંખ્યા વધારે સંપ્રદાયમાં એમને અનુસરનારા ઓછા હતા લોભ કરતા હતા. કઈ માનતા કરે એમનો એ સ્વભાવ છે, ન કરે તો આશ્ચર્ય પામવું, કરે એમાં આશ્ચર્ય પામવા જેવું. ઋષભદેવ ભગવાન નો વિરોધ કર્યો મરીચી કુમારે, સતયુગ નો પ્રારંભ હતો, ચોથારા નો
પ્રારંભ
એટલે ઊંચામાં ઊંચો કાળ હતો, પછી બધો ઉતરતો કાળ આવ્યો છે. ચોથારામાં ઉતરતો આવ્યો છે, પાંચમાં તો ઘણો ઉતરતો હતો. કદી પણ એવું જ બીજું એ તો હંમેશા સત્ય અને અસત્યનું હંમેશા વિરુદ્ધ પણ જ રહ્યો છે. એ વસ્તુ સ્થિતિ છે, એમાં કઈ નવીન વાત નથી. જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે. શેમાં રતિ છે? પ્રમાદમાં અનાદિથી રતિ છે, એટલે કે રોકાયેલો છે. પણ તેમાં રતિ કરવા કાંઈ દેખાતું એમાં રોકાવા જેવું કાંઈ છે નહીં. પ્રમાદમાં કાંઈ રોકાવા જેવું છે નહીં. પ્રમાદ પરિણામની શિથિલતા રૂપ છે. પ્રમાદ છે એ પરિણામની શિથિલતા રૂપ છે, અને એ શિથિલતા છે એ મલિનતાની ઉત્પાદક છે, વિભાવની ઉત્પાદક છે. આવો નિયમ છે. ઓમ કરીને એ પત્ર પણ પૂરો કર્યો છે. આદિમાં પણ ઓમ કર્યો છે, અંતમાં પણ ઓમ કર્યો છે. ઓમ એટલે આત્મ સ્વભાવનો વાચક ધ્વનિ, એને ઓમ કહેવામાં.
મુખ્ય શિષ્ય જેવા છે ને અંબાલાલભાઈ, મુખ્ય શિષ્ય જેવા છે ને અંબાલાલભાઈ, એટલે બે ઓમ ઉત્પત્તિ છે. બીજા પત્ર માં
ખંભાત માં તો પ્રતાંબર સાધુઓનો અડ્ડો મોટો છે. જામનગરમાં, ભાવનગરમાં, અમદાવાદમાં, ખંભાતની અંદર પણ નાનું ગામ છે, મોટા મોટા દેરાસર છે, મોટા મોટા ઉપાસકો છે ખંભાતમાં. એમને કીધું કે ખંભાતમાં મુખ્યમંત્રી સાથે આવા આગમન ગયું તો ત્યાં વિરોધ થયેલો. લોકો વિરોધ પર આ સંખ્યામાં ઓછા હોય, કૃપાળુદેવના મુમુખ સંખ્યામાં
ઓછા હોય,
ગણતરી ના હોય, ઓલો આખો સામે સમાજ હોય, સમાજ હોય એટલે પછી એ રીતે બધા કાંઈ એક સરખા તો હોય નહીં, ગડબડ કરનારા પણ હોય. એ લોક દ્રષ્ટિને જ્ઞાનની દ્રષ્ટિમાં આપણે રહેવાનો હોય રહેવાનો છે. તમારે જ્ઞાનીનું અનુસરણ છોડવા જેવું
નથી.
પરિસર વેઠીને પણ જ્ઞાનીનું શરણ, જ્ઞાનીના પુનઃચરણમાં વળગી રહેવા જેવું
છે.
નિર્વાણ સુધીની ખાતરી આપી, એમ છતાં એનું ફળ નિર્વાણ મળશે. આ સંયોગો અનિત્ય છે. જે લોકો પરિસરમાં ઉભા છે એ પણ અનિત્ય સંયોગો છે, એ કઈ નિત્ય રહેવાના નથી. એટલે એનું કઈ વિશેષ વજન દેવા જેવું નથી. સુભાષભાઈના દીકરા મણિભાઈ એમના પૌત્ર છે, એ આપણા મુખ છે, મજવાણ મારીએ છીએ. મંગોલભાઈના દીકરા પૌત્ર છે, મણિભાઈ એમના ગ્રાન્ડફાધરના ફાધર, ગ્રેટ ગ્રાન્ડફાધર એના આવે છે. વાત મજવાણ આવે છે, વાત યાદ કરે દીકરા મણિભાઈ અને મણિભાઈ ના દીકરા ના દીકરા.
બરોબર.
એ પોતે
મળે
છે, બધી વખત મળે છે. તો પત્રો કીધું દરેક પત્રો હશે એમાંથી 50 જ મળે એમને પત્રો બધા એમને લખી નાખા હોય એટલે કૃપાલદેવ પાસે કોણ હાથે પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે પૂર્વ પશ્ચિમ જેટલો
તફાવત
આપ સમજ ગયા મુનિ શ્રી લંબી
એક દિવસે બીજો પત્ર લખ્યો
સર્વ જીવ પ્રત્યે અમારે તો ક્ષમા દ્રષ્ટિ
છે વારે વાહ
કોઈ ગમે તેમ વર્તે અમારે તો એના પ્રત્યે ક્ષમા દ્રષ્ટિ છે અમને કઈ વિષમ દ્રષ્ટિ અને એ તો બિચારા ભૂલે ત્યારે એ કરે એમાં શું નવાય છે બિચારા ભૂલે ત્યારે એમ કરે તો એમાં એનો દોષ નથી પાછા શું કે એમાં એનો દોષ નથી એમ જ માને ને એમ કે એનું નામ ક્ષમા દ્રષ્ટિ એનો દોષ ન ગણવો એનું નામ
ક્ષમા દ્રષ્ટિ
સત્પુરુષ નો યોગ તથા સતોભૂત સંશય એમાં સંશય નથી આ કાળમાં જ્ઞાની પુરુષ નો યોગ મળો અથવા એનો સમાગમ પ્રાપ્ત થવો એ બહુ કઠણ છે જુઓ હજારો મનુષ્યોને લાખો કરોડો અબજો રૂપિયા મળે છે એવા માણસો હજારો મળશે તમને જગતમાં આખા વિશ્વમાં જુઓ તો મિલિયન અને બિલિયનર્સ પણ સત્સમાગમને સત્પુરુષનો યોગ કેટલાને પ્રાપ્ત થાય છે એ કેટલાને મળે છે તે હજારો નહીં નીકળે એ હજારો
નહીં
નીકળે યોગ મળ્યો કોને કહેવાય ઓછે એને યોગ મળ્યો
કહેવાય
સત્પુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે એમાં સંશય નથી ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પુરુષ તથા સત્સમાગમ ઉકારી આ સંસારમાં આ જીવ દુઃખી છે કેવો છે ઉનાળાના તાપથી તપી ગયો હોય તડકે ઊભો ઉભો એવી દશા જીવની છે અંદરમાં આકુલતા 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 ઉતરાલ ભય ઉતરાલ ભય ઘડીક આનો ભય ઘડીક આનો ભય ઘડીક આનો ભય છેવટે મરણનો ભય તો નિરંતર કોન્સ્ટન્ટ એવા અંદરથી તપી ગયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયા જેવો છે તડકે ઊભેલાને છાયા મળે તો હાથ થઈ જાય તપી ગયો હોય ચામડી ફાટતી હોય એને એકાદો કોઈ વૃક્ષ મળી જાય રણની અંદર કોઈ વૃક્ષ ઉગ્યું હોય અને એ મળી જાય તપી ગયા પછી એમ મુમુક્ષુજીને સત્પુરુષનો યોગને સમાગમ ઉપકારી એને શીતળતા મળે છે સત્પુરુષના સમાગમમાં જતા એને
શીતળતા મળે
સંસાર તાપથી તપેલાને થોડી શીતળતા મળે છે સત્પુરુષના ચરણમાં આવતા એને શાંતિ થાય છે સમાધાન થઈ જાય છે સમાધાન થઈ જાય છે એને ખાતરી થાય છે કે હવે મારું ભવિષ્ય છે એ નબળું નથી મારી ભવ્યતાનો પરિપાક થઈ ગયો છે હવે હું આ સંસારને અલ્પકાળમાં કરી દઈશ મોક્ષના ભણકારા વાગે સત્પુરુષના સમાગમમાં આવે છે અને સત્પુરુષની વાણી સાંભળે છે ત્યારે એને મોક્ષના ભણકારા લાગે છે. એવું એ ઉપકારી છે. સર્વશાસ્ત્રોમાં એવો યોગ મળવો દુર્લભ કયો છે. જેટલા જીનાગમ છે એ બધામાં સત્સમાગમ ને દુર્લભ થી દુર્લભ વર્ણવામાં આવ્યો છે. યોગ મળવો દુર્લભ કયો છે. શાંત સુભારસ અને યોગ દ્રષ્ટિ વિચારવાનો યોગ દ્રષ્ટિ એને સદદર્શનની એની અંદર સ્પષ્ટીકરણ આપે છે. જે ભગવાનની વાણી માટે આસ્તિક્ય દર્શનો નીકળે આત્માને મોક્ષને માનનારા એના આભાસને સ્પષ્ટ કર્યો છે. અને એ દ્રષ્ટિ આત્માની દ્રષ્ટિ થાય ત્યારે રુચિ કેવી હોય અને સમ્યક દ્રષ્ટિના રુચિના પરિણામ કેવા હોય એ સંબંધીનું વર્ણન પણ ઘણું સારું કર્યું છે. એના ઉપરથી આમણે જોયું છે. ઓછો વિવેકીએ આ દ્રષ્ટિની સજ્જાઈ રચી છે. આ યોગ દ્રષ્ટિ સમજી શકશે. આની મૂલ્ય પણ સૌથી વાંચવાના સ્મૃતિ છે. શાંત સુધારસ પણ એક ગ્રંથ છે. અને યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ હાલ વિચારવાનું રાખો. એ બંને ગ્રંથ પ્રકરણ રત્નાકરના ચોપડામાં છપાયેલા છે. પ્રકરણ રત્નાકરના હસ્તલિખિત ચોપડો છે એમાં લખાઈ ગયા છે. ત્યાંથી કદાચ તમને મળી શકશે. ઓમ એમ કરીને એ પત્ર પણ પૂરો કરો.
શિવાદિદેવ સ્થિતિ મંદર ભગવાન નો જય પરમ.